તારીખ 8/1/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 149-153 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 81.
પરિણામ માત્ર ને વ્યવહાર નહીં નો વિષય અને જે મોક્ષ અને મોક્ષ માર્ગ શુદ્ધ પર્યાય છે એને સદભૂત ઉચ્ચરિત વ્યવહાર નો વિષય કહે છે. સદભૂત ઉચ્ચરિત વ્યવહાર નો વિષય છઠ્ઠી ગાથાના પ્રવચનમાં ગુરુદેવે છઠ્ઠી ગાથામાંથી ત્રણ વ્યવહાર નો વિષય પ્રવચનમાં કહ્યો છે. સદભૂત અસદભૂત ઉપચરિત અને અનુપચરિત અને સદભૂત ઉપચરિત પછી સદભૂત અનુપચરિત છે એ હાથમી ગાથાનો વિષય છે. એમ ચારેય વ્યવહારનો પ્રતિપાદન છઠ્ઠી અને સાતમી ગાથા પ્રવચન એટલે શાસ્ત્રમાં પણ એ વિષય પ્રસિદ્ધ છે કે પરિણામ માત્ર વ્યવહારનો વિષય છે અને જે મોક્ષ અને મોક્ષ માર્ગને શુદ્ધ પર્યાયો છે તે સદભૂત વ્યવહાર નો વિષય છે. પછી બધાનો વ્યવહાર છે એ નીચેનો છે, આ ઉત્કૃષ્ટ વ્યવહાર. આ મેં તો અક્રિય ધૂર તત્વ હું આ નિશ્ચય છે, આ નિશ્ચય સ્વરૂપ પોતાનો નિશ્ચયનો વિષય છે કે હું અક્રિય ધ્રુવ તત્વ છું અથવા જ્ઞાયક તત્વ છું. જે છઠ્ઠી ગાથામાં કહ્યું કે હું તો નાયક તે નાયક જ છે એ નિશ્ચય નિયમ વિષય છે. અધ્યાત્મનો વ્યવહાર છે અને સ્વરૂપ એવું હોવાથી એને સદભૂત કીધો. સ્વરૂપનું સ્વરૂપમાંથી સ્વરૂપ રૂપ પરિણામ હોવાથી એને સદભૂત કીધો અને પર્યાયનો ભેદ હોવાથી એને ઉપચરિત કીધો. કેમ કે કેવળ જ્ઞાન આદિમાં તો પરદ્રવ્યનું પણ પ્રતિબિંબ પડે છે માટે એને ઉપચરિત કીધો અને ગુણ ભેદને જે સાતમી ગાથામાં લીધો એને અનુચ્ચરિત કીધો. એ પ્રશ્ન કર્યો હતો ઉચ્ચરિત શું કરવા કહેવાય છે. એ પ્રશ્ન કર્યો હતો કેવળ જ્ઞાનમાં તો પરદ્રવ્યનું પ્રતિબિંબ પડે છે કે ઉચ્ચરિત છે ઉચ્ચરિત થવાથી પર્યાય છે એ ઉચ્ચરિત વ્યવહારમાં જાય છે. ગુણ છે એ અનુચ્છરિત ગુણભેદ અનુચ્છરિત વ્યવહારમાં જાય છે. શુદ્ધ પર્યાયનો ભેદ ઉચ્ચરિત વ્યવહારમાં જાય છે અને ગુણભેદ અનુચ્છરિત વ્યવહારમાં જાય છે. એટલે શું છે કે આમાં ઉપચાર અને અનુપચારમાં ઘણા ભેદ છે, બીજા પણ ભેદ છે. એમાં અશુદ્ધ પર્યાયના ભેદોમાં પણ એ આવે છે, કર્મના સંબંધમાં પણ આવે છે અને નો કર્મના સંબંધ સુધી આ વ્યવહારના ભેદો ચાલે છે. એટલે એમાં બધે ઉપચાર અનુપચાર જુદી જુદી નયો એમાં પણ એ રીતે પ્રશ્ન આવે છે પ્રકરણ અનુસાર. પણ એનો સંક્ષેપ એવો છે કે જે દૂર હોય તે ઉપચાર અને સમીપ હોય તે અનુપચાર. જેમ કે ત્રિકાળી ધ્રુવ અભેદ નિશ્ચયનો વિષય છે પણ એમાં અનંત ગુણો ગર્ભિત છે, શૂન્ય નથી. જે ધ્રુવ તત્વ છે હરિતાવસ્થ જેને કહ્યું ભાવનામાં હરિતાવસ્થ કહ્યું અને 265 કળશમાં પણ એને હરિતાવસ્થ એ હું અનંત નિજ શક્તિ સુનિર્ભર રૂપી નિર્ભર કીધું છે સારી રીતે ભરેલો હરિતાવસ્થ છે અને ગુજરાતી હરિતાવસ્થ છે. અનંત ગુણો અભેદમાં અનંત ગુણોના ભેદ ગર્ભિત છે. અભેદ સ્વરૂપમાં અનંત ગુણોના ભેદ ગર્ભિત છે પણ એ અભેદમાં પર્યાયના ભેદ ગર્ભિત નથી. પર્યાય બહાર જે છે એમ કહેવાય, ગુણો બહાર નથી રહેતા. એ જ અભેદની ભેદ નિરીક્ષા એ અનંત ગુણો રહેલા છે. જેને અભેદ તત્વ કહેવામાં આવે છે, અભેદાત્મા કહેવામાં આવે છે, એની ભેદ વિવિક્ષા શું કે આનંદ ભેદ છે? અભેદ એટલે શું? તો કે શૂન્ય. આ રજનીશ કહેતા હતા, આત્મા ભીતર મેં શૂન્ય હે એમ કે નહીં. અભેદ ની ભેદ વિવિક્ષા એ અનંત ગુણો છે. ભેદ પણ ગર્ભિતમાં, અભેદમાં ભેદ ગર્ભિત છે અનંત ગુણોનો, પણ પર્યાયો એકે ગર્ભિત નથી. પર્યાય બહાર ગયે છે, અનંતાગુણ ની પર્યાયો બહાર, અનંત પર્યાયો બહાર એમ અભેદ છે. કર્મ કર્મની અપેક્ષાનો રાગાદી બધો એ આગમનો વ્યવહાર છે. પંચમાવત એ આગમનો વ્યવહાર છે, અને વિતરાગ પરિણતિ વખતે છે એ અધ્યાત્મનો વ્યવહાર છે. મોક્ષ માર્ગ એ મોક્ષ માર્ગનો વ્યવહાર છે, પણ એક આગમનો અને એક અધ્યાત્મ. તો આપણે ઘણી વખત ચર્ચા ચાલી છે, શુદ્ધ આત્મા જેના આધારે, જેનો આધાર લેવામાં આવે છે કે આધારભૂત તત્વ, તે અધ્યાત્મ તત્વ છે. અને એનો આધાર લઈને જે પરિણામો શુદ્ધ થયા તે પણ અધ્યાત્મનો વિષય છે. અધ્યાત્મના વિષયમાં અધ્યાત્મ તત્વ એવો શુદ્ધ આત્મા, એ તો સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ તત્વ છે. અને એના આશરે જે આધ્યાત્મિક પરિણામો થયા, આધાર લઈને અધ્યાત્મ ભાવો થયા, શુદ્ધ ભાવો થયા, એટલો વિષય અધ્યાત્મ કહેવામાં આવે. અને આ સિવાયનો બધો વિષય ચારે અણુઓનો આગમમાં જાય છે. મોક્ષ માર્ગમાં જે વિતરાગ પરિણતિ ને નિશ્ચય મોક્ષ માર્ગ છે એ અધ્યાત્મમાં જાય છે. શુદ્ધ પરિણમન નિર્વિકલ્પ વિતરાગ ભાવરૂપ પરિણમન તે વાત બનારસ દાસજી લીધી છે પરમાર્થ વચનિકામાં. આગમ અને અધ્યાત્મ એના અનંત ભેદો છે. સર્વ ભેદો તો કેવળ જ્ઞાન ગોચર છે એમ કરીને લીધું, પણ પ્રયોજનભૂત ભેદો મુખ્યત્વે જાણી દેવા જોઈએ.
અધ્યાત્મ માટેના જે વચનો છે એ બધા અચાચો વ્યવહાર
છે. અધ્યાત્મ સમજવા માટે જે વચનો, વિકલ્પ પૂછ્યો ત્યાંથી આગળ થઈ ગયો બધો વિકલ્પ છો, ત્યાંથી પરિણામ છે એ આગમના વચન છે. એમાં પછી તો આધ્યાત્મિક વચનો અને આગમ વચનો એમ બે ભેદ વચન વ્યવહારમાં પાડવામાં આવે કે જે વચનો અધ્યાત્મ તત્વને નિરૂપણ કરે તે અધ્યાત્મ વિષયક છે અને બાકીના આગમ વિષયક છે. એટલે કથન પદ્ધતિ છે
અધ્યાત્મનું
નિરૂપણ કરે છે. પરમાગમ સારમાં એ વાત સારું રહી છે, એ વધારે તમને સ્પષ્ટ. શ્રીમદજીના સમકાલીન છે, ભરૈયાજી શ્રીમદજીના સમકાલીન છે. શ્રીમદજી મુંબઈમાં વેપાર સંઘો કરતા ત્યારે ભરૈયાજી નોકરી કરવા આવેલા. હું ગ્વાલિયરના છું, ગ્વાલિયરના છું, ગ્વાલિયરના છું. એમના પરિવાર છે, પરિવારના અફસર ભરૈયા કુટુંબ છે. એમાં એક ભાઈ તો વિદ્વાન છે, કપૂરચંદજી ભરૈયા, આપણા શિબિરમાં આવે છે, હંમેશા આવે છે, પ્રેમી છે. વિનંતી કરી હતી ગોમટ સાર ની ટીકા તમે કરી દો ને એમને ના પાડી. તારે ક્યાં ક્યાં સમય છે? વેપાર ધંધાનો સમય છે. એમને તો કાગળ લખવાનો સમય નહોતો, ત્યાં કાગળ અધૂરો પીડ્યો રહેતો હતો. બીજી ક્યાં વાત કરવી? પણ શું છે કે એ તો કોઈ સુંદર પરિચય ન થયો, એકબીજા પરિચયમાં ન આવ્યા. કેટલાક વિરોધ કરે એટલે નામ મોટું થઈ જાય. બહુ બહાર પડ્યા નતા, કેટલાક વિરોધ કરતા હતા, કેટલાક અનુભવ કરતા હતા. સાધુઓને જરાક ઉપાડો લીધો હતો, એમ થોડી પ્રસિદ્ધિ થઈ જાય. યાદી કરેલી એટલે આગળ ધ્યાન કરો મળે. આગમ નો આશ્રય કરતા આશ્રય અનંતા પૂજગળ કર્મો છે. શું આશા કરે છે વ્યાખ્યા? આગમ નો આશ્રય અનંતા પૂજગળ કર્મો છે અને અધ્યાત્મનો આશ્રય આત્મા એક છે. તે બંનેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવલી ગમે છે અને સમ્યક મતે શુદ્ધ જ્ઞાન માટે અંશગ્રાહ્ય છે, પ્રયોજનભૂત અંશગ્રહણ થાય છે. સાથે સર્વથા તો કેવલી ગમે છે. સ્વસંસક માટે છે કે અધ્યાત્મ એટલે શુદ્ધ આત્મા, અધ્યાત્મ એટલે શુદ્ધ આત્મા. તેનું જેને ભાન નથી તેને આગમની પણ ખબર નથી. શું કીધું? વિદ્વાનો એમ કહે છે કે અમને આગમની ખબર પડે, જ્ઞાનીઓને ખબર ન પડે. આગમ તો એમ કે જરૂરી નથી. બી અગિયાર લાગે ત્યાં સુધી ચર્ચા કે અમને આગમની ખબર પડે. આગમમાં આમ છે, આગમમાં આમ છે, આગમમાં આમ. પછી અધ્યાત્મ એટલે શુદ્ધ આત્મા. તેનું જેને ભાન નથી તેને આગમની પણ ખબર નથી, તેને આગમ માત્ર આવડતા નથી. દ્રવ ગુણ અનાદિથી શુદ્ધ થયેલા આવે છે. દેવલાલીમાં વાત થયેલી છે, જ્ઞાનીને મંદિર ન કરાય, અર્ઘ ન કરાવે. મંત્રી પછી ન્યાય રીતે મારું નામ લઈને સંખ્યા વાત કરી છે. મારે શુક્રવારે ચર્ચા થઈ છે, આ બધી ચર્ચા થઈ છે એ વાત સાચી છે, પણ એમની માન્યતા ચાલુ રહી છે. દ્રવ્યગુણ અનાદિથી શુદ્ધ ચાલ્યા આવે છે અને પર્યાયમાં વિકાર અનાદિનો ફરતો આવે છે. તેનું જેને ભાન નથી તે અધ્યાત્મી પણ નથી અને આગમી પણ નથી. તે મિથ્યા દ્રષ્ટિ જીવ આગમન અધ્યાત્મ નું સ્વરૂપ શાસ્ત્ર માંથી ઉપદેશ કરે કદાચ શાસ્ત્ર અનુસાર, પણ અંદર માં તેને તેના ભાવ ની ખબર નથી. ભાવ પાસે નથી, પોતાના ભાવ ને નથી ઓળખતો, યથાર્થ વિજ્ઞાન નથી. આગમ અને અધ્યાત્મ ના સ્વરૂપ ને સમ્યક પ્રકારે જાણે તો ભેદ જ્ઞાન થઈ જાય. કારણ કે રાગ છે એ અધ્યાત્મ આગમ માં જાય છે, શુદ્ધતા છે અને શુદ્ધ સ્વરૂપ છે તે અધ્યાત્મ માં જાય છે, ભેદ જ્ઞાન થઈ જાય. 669 અજ્ઞાની આગમ અધ્યાત્મ ને જાણતો નથી. અજ્ઞાની જીવ રાગ ને જ વ્યવહાર માને છે, આગમ અધ્યાત્મ જાણતો નથી અને રાગ ને જ વ્યવહાર માને છે. પણ દ્રવ્યની નિર્વિકલ્પ પર્યાય રૂપ જે વ્યવહાર છે તેને તે જાણતો નથી. શુદ્ધ પર્યાય વ્યવહાર છે એને એ જાણતો નથી, કેમ કે એને શુદ્ધ પર્યાય પ્રગતિ નથી, ત્યાંથી જાણે. અખંડ દ્રવ્ય તે નિશ્ચય છે અને તેની નિર્વિકલ્પ પરિણતિ તે અધ્યાત્મ નું અંગ છે અને તે વ્યવહાર છે. અહીં તો અધ્યાત્મમાં મોક્ષ માર્ગ સાધવો તે જ વ્યવહાર ગણ્યો છે, રાગ ને વ્યવહાર ગણ્યો નથી. એને તો વ્યવહાર માં નથી લીધો, પછી નિશ્ચય આત્મા અને શુદ્ધ પરિણામ છે વ્યવહાર. જાઓ વાત પૂરી, રાગ ને વ્યવહાર માં નથી લીધો. 679 અંતર્ગર્ભિત અધ્યાત્મ રૂપ ક્રિયા છે, તે અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે, પણ અજ્ઞાનીને તેવી દ્રષ્ટિ પ્રગતિ નથી. તેથી અધ્યાત્મની અંતરક્રિયા તો તેને દ્રષ્ટિગોચર થતી નથી, માટે તે અજ્ઞાની જીવ મોક્ષ માર્ગને સાધી શકતો નથી. ગમે તેટલો શુદ્ધ ભાવ કરે પણ અંતરની અધ્યાત્મ દ્રષ્ટિ રૂપે તે મોક્ષ માર્ગને સાધવા અસમર્થ છે. અજ્ઞાનીને બહારની ક્રિયા તથા શુભ પરિણામ સુગમ લાગે છે, તેને જ મોક્ષ માર્ગ માને છે. બ્રહ્મચર્ય પાળે, ત્યાગ કરે એવા શુભ પરિણામને મોક્ષ માર્ગ માને છે. પણ અંતરમાં નિર્વિકલ્પ જ્ઞાનાનંદ સ્વભાવ છે, જેમાં બ્રહ્મચર્યનો શુભ વિકલ્પ પણ નથી. એવા અધ્યાત્મની નિર્વિકલ્પ પરિણતિને અજ્ઞાની ઓળખતો નથી, તેથી તેને મોક્ષ માર્ગ નથી. જ્ઞાની તો મોક્ષ માર્ગ ને સાધી જાણે છે. અંતર શુદ્ધ દ્રવ્ય એક રૂપ અક્રિય ધ્રુવ ચિદાનંદ નિશ્ચય, અને તેના અવલંબને જે નિર્વિકલ્પ મોક્ષ માર્ગ દશા પ્રગતિ તે વ્યવહાર. અધ્યાત્મના નિશ્ચય વ્યવહારનું આવું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે, અજ્ઞાની તે જાણે, અજ્ઞાની તે જાણતો નથી અને કદાચ સાંભળવા મળે તો પણ તે માને નહીં. નિશ્ચય ની એટલી વાતો નક્કી કરે છે જે ભેદ છે એને સમજતો નથી. પછી કલ્પના અનુસાર ગમે તેમ જેદવા તદવા પોતાની ધારણા પ્રમાણે કામ કરે. જે ધ્યાનમાં અધ્યાત્મ ભાવ નથી આવતો અને આત્મરસની જેમાં ઉત્પત્તિ નથી એમાં એ જાતની મીઠાશ નથી, એટલે એની વાણી વાણી કર્કશ લાગે છે, જેમ કાગડાની વાણી કર્કશ લાગે છે. એટલા વ્યવહારનું અથવા શુષ્ક અધ્યાત્મ, શુષ્ક અધ્યાત્મ પણ એમાં જ જાય છે.
અજ્ઞાની વાણી નહીં, જોર તો આવે દ્રષ્ટિને જો જેવું દેખાય પણ વાતચીત જેવું નથી.
એમાં એ તરફના પ્રયાસ હોય તો થોડો ફરક પડે છે. મનુષ્યને એક મનુષ્યના બે ભેદ છે, એક પ્રયત્નવંત અને એક પ્રયત્ન વગરનો. પ્રયત્ન વગરનો છે અને એટલું પરલક્ષી જ્ઞાન હોય છે. એ પરલક્ષી જ્ઞાન અનુસાર જે ભાષા આવે એને લુખાશ હોય છે, આત્મહિત નું લક્ષ્ય હોય અથવા સ્વરૂપ લક્ષ્ય હોય અને જે ભાષા આવે એને પ્રયાસ સાથે હોય એની વાત કીધી છે, તો એ સ્વાધ્યાય કાળે પણ થોડો પ્રયત્ન કરે છે. માત્ર સ્વાધ્યાય કરવા ખાતર રૂઢિગત સ્વાધ્યાય નથી કરતો, પણ સ્વાધ્યાય એક એનો પ્રયત્ન કાળ હોય છે. ગુરુદેવ ના કીધું આત્મસિદ્ધિના પ્રવચનોમાં કે નિશ્ચયની વાત કરતી વખતે પુરુષાર્થ હોવો જોઈએ, પુરુષાર્થ વગર નિશ્ચયની વાત કરવી નહીં. કેમ કે નહીં તો એ શુષ્ક થઈ ગયું. હા, એટલે શું છે કે ત્રિકાળી જે અભેદ દ્રવ્ય છે એ નિત્ય દ્રવ્ય ની વાત છે, અનિત્ય ની નથી. એમાં અનિત્ય અંશ જે ઉત્પાદ રહે છે ને એ રહિત છે, પણ એ અભેદની અંદર ગુણ ભેદ છે એ ગર્ભિત છે, એટલે ગુણ ભેદ સહિત છે. પણ ગુણ ભેદ જોવા તે વ્યવહાર છે, અને ગુણ ભેદ ન જોવા તે નિશ્ચય છે. એટલું અભેદ જોવું તે નિશ્ચય છે. પણ હવે શું થયું આમાંથી, અભેદને તો વેદાંતે પણ લીધું, અને એમાં આભાસ શું થયો કે અભેદ 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 એટલે કઈ પછી કઈ જ નહીં, કઈ જ નહીં એમ કરીને શૂન્ય બાદવું પછી જૈન દર્શનમાં એ અભેદમાં અનંત શક્તિઓના ભેદો ગર્ભિત છે એવું અભેદ છે. પણ એમાં વર્તમાન પર્યાય ગર્ભિત નથી, અભેદમાં ઉત્પાદ રહી શકે છે. એમ બે વચ્ચે ભેદ છે. વાત તો એમાંથી ચાલે ને, ઉચ્ચરિત વ્યવહાર કેમ કીધો ને અનુપચરિત વ્યવહાર કેમ કીધો. એ ઉચ્ચરિત છે એ દૂર પણ બતાવે છે, ને અનુપચરિત છે એ સમિત પણ બતાવે છે. જેમ કે શુદ્ધ પર્યાય ને માપન શુદ્ધ અને અશુદ્ધ પર્યાય વચ્ચે વ્યવહાર લ્યો, તો શુદ્ધ પર્યાયમાં અનુપચાર લાગે તો એ વચ્ચે વ્રતાદિના વિકલ્પમાં ઉપચાર લાગે, એ ઉપચાર થી વ્યવહાર કહેવાય. આ અનુપચાર થી વ્યવહાર કહેવાય છે. જેમ કે શુદ્ધ વ્યવહાર તેથી આગળ ચાલો તો કર્મના ઉદયના અને સાથેના જે પરિણામ છે દીક્ષા આદિના વિકલ્પ છે તે અનુપચરી વ્યવહાર છે, અને બહારમાં નો કર્મને અનુસરીને વસ્ત્રાદિનો ત્યાગ કરવાનો જે વ્યવહાર છે તે ઉપચરિત વ્યવહાર છે. એમ અનુપચરિત ઉપચરિતની અંદર દૂરવર્તીપણો અને સમીપવર્તીપણાનો પણ સંકેત છે. એ રીતે પણ ઉપચાર અનુપચારના ભેદ પ્રભેદો શાસ્ત્રની અંદર ચાલે ચાલ્યા છે. ધન્યવાદ છે. ના, એ ત્રિકાળી અનિત્ય છે ને, આ અનિત્ય છે. ત્રિકાળ તદરૂપ છે એટલે ભાવે તદરૂપ છે, તે રૂપે તદરૂપ, રૂપ એટલે એવું જ રૂપ, તેના જેવું રૂપ. તદરૂપ એટલે તેના જેવું રૂપ. કોના જેવું? કે જેવો ત્રિકાળી આત્મા છે એના જેવું.
નહીં
ભાવે શુદ્ધ પર્યાય પણ દ્રવ્યથી નહીં આલિંગી તેવી છે. કેવી? નહીં આલિંગી તેવી છે. 120મો બોલ 172માં પ્રવચન સાર, પ્રવચન સારમાં એવી બધી વાતો આવી છે. હા, એટલે તો મારે એમાં બાર બે જાતની છે કે એક તો અન્ય દ્રવ્યમાં જે પર્યાય જાય છે એ બહાર ગઈ છે એમ કહીએ છે, અને ધ્રુવનો આશ્રય લઈને પર્યાય પછી ઉત્પાદનનું પરિણમન તો છે તો કે એ અંદર આવેલી છે પર્યાય. પણ અંદર આવેલી છે એટલે ધ્રુવમાં આવેલી છે એમ નથી. ધ્રુવ તો ધ્રુવ જ રહે છે અને અધ્રુવ તે અધ્રુવ રહે છે. પર્યાય નિત્ય છે એટલે અધ્રુવ જ રહેશે એમ. ધ્રુવની બહાર જયારે પર્યાય રહી એમ કરે ત્યારે એ ધ્રુવ છે, એ નિશ્ચય નહીં નો દ્રવ્ય અથવા દ્રષ્ટિનો વિષય. અને પર્યાય દ્રવ્યમાં જાય છે એમ જયારે કહેવું છે ત્યારે એ પ્રમાણ નું દ્રવ્ય એમ કહેવું છે, ત્યારે પ્રમાણ ના દ્રવ્ય વિશે ચાલે છે, જે પર્યાય સહિત ની વાત ચાલે છે દ્રવ્ય એ પ્રમાણ નું દ્રવ્ય. દ્રવ શબ્દ છે એના બે અર્થ છે, એક પ્રમાણ નું દ્રવ અને એક ત્રિકાળી નિશ્ચય નહીં અથવા દ્રષ્ટિના વિશે દ્રવ. એમ દ્રવ શબ્દના અર્થ બે છે, બે અર્થમાં કયા પ્રકરણથી કોની વાત ચાલે છે ખબર ન હોય તો અંતર ગોટો થાય, અને એક વ્યાખ્યાનમાં તો બે ની વાત આવ્યા કરતી હોય, એ જુદું પાડવું એ પોતાની સમજણ ઉપર આધારિત. એકબીજાની કેવી અપેક્ષાઓ છે, વિવિક્ષાઓ છે, કેમ જુદું પડે છે, કેમ મેળ ખાય છે, એમાં તો એ તદનુસાર થોડો પ્રયત્ન માગે છે. મૂંઝવણ મટાડવા માટે છે એ જ વાતોના નિમિત્તે એની ગૂંચવણ ને મૂંઝવણ વધી જશે એવો ગોઠવા છે અંદર, એવું થાય થઈ જાય. એટલે પ્રયત્ન પૂર્વક સમજવાનો વિષય છે, એની રીત જ એ છે, બીજી એની રીત જ નથી, બીજી રીતે ચાલે એટલે ઊંચું થાય. આમાં શું થાય છે, પેટમાં અલ્સર ન હોય ને અલ્સર ની દવા દે તો શું થાય, બીજું દર્દ ઊભું થઈ જાય, પેટનો દુખાવો છે ફક્ત અલ્સર લાગે છે, અલ્સર હોય ને એને કઈ દુખાવાનું કારણ બીજું હોય, ગેસ કે હોય, આપે અલ્સર ની દવા એટલે શું થાય, બીજું થાય અંદર બી, એવું છે. આ બધું આ તો દવા છે, આખરમાં ઉપદેશ છે એ દવા છે. અભેદ નો ભેદ નથી એવો અભેદ, એટલે અભેદ ના ભેદ ને વ્યવહારમાં ઘણી વાર લઈ જાય છે, નીચે ને વ્યવહારમાં લઈ ગયા છે. નિષેધ કર્યો છે ને આ 26 કળશ 145 ગયા હતા, 26 કળશ નો નિષેધ છે ને, બધા નિષેધ જ છે ને, એકસો ને 50. અપના સુખ દેખા નહીં કિસકે સાથ મિલાન કરે કે યે દેવગુરુ આશ્રિત વૃદ્ધિ કે દુઃખ હૈ, અર્જુન દેવ કહી હતી શાંતિ જોઈ નથી આ વાત છે. અપના સુખ દેખા નહીં ઇસલીએ કિસકે સાથ મિલાન કરે કે યે દેવગુરુ આશ્રિત વૃત્તિ ભી દુઃખ હૈ, કોની સાથે મેળવશે, અજ્ઞાની કો ઇસલીએ એકાંત દુઃખ કો સુખ માન લિયા નહીં હૈ. એટલે જે એકાંત દુઃખ છે દેવગુરુ શાસ્ત્ર ઉપર વૃત્તિ જાય તે એકાંત દુઃખ છે, એને એને સુખ નહીં, એનો અર્થ સાચું સુખ એને જોયું. વસ્તુ સ્વરૂપ જૈસા હૈ વૈસા હી હૈ, મુસ્લિમ છે વસા સુધી છે, તમારે વૈસા છે તો વસા
છે.
વસ્તુ સ્વરૂપ જૈસા હૈ વૈસા હી હૈ તો ફિર અપેક્ષા લગા કર ઢીલા છોડે હી હો સકતા હૈ, વસ્તુનું સ્વરૂપ એટલે ત્રિકાળી ધ્રુવ દ્રેશ, તો ત્રિકાળ ધ્રુવ છે જેવું છે એવું છે, પર્યાય અપેક્ષા એ પરિણામ છે એમ કરીને ઢીલું કરવું છે તમારે એમ કહે છે. રૂપ નો દ્રષ્ટિ નો જે જોર છે, જ્ઞાન અપેક્ષા એ પર્યાય પણ છે એમ કરીને ઓલી વાત ધીલે શું કરવા કરો છો તમે? હવે એ જાણ્યું છે, ખબર છે, અપેક્ષા લગાવ કે ઢીલા થોડા એવો શકતા હોય તો ઓલું ઢીલું પડશે કે નહીં? જ્ઞાની ને અપેક્ષા જ્ઞાન હોય તો પણ એને દ્રષ્ટિનું જોર ઢીલું નથી પડતું. મૂળ સ્વરૂપ ની વાત ચાલતી હોય ત્યારે કોઈ એમ કે અપેક્ષા લગાવીને એ વાતને જોર ઢીલું કરી નાખે છે તો મને તો ખટકે છે. એ વાત મને તો ખટકે છે. એક ઘર કી બાત ચલતી હોય તો બીચ માં દૂસરે ઢંગ કે ઘર કી ટાંગ નહીં લગાની ચાહીએ. તો શરૂઆત માં આવી ગઈ પણ એમાં તો શું કેવું છે કે અહીંયા જે અપેક્ષા કહેવા માંગે છે એ જ તમને સમજાય, બીજી અપેક્ષા એ વખતે વિચારશો. ઝીલી પાડો છો મને ખ્યાલ નથી હોતો, અત્યારે તો જે જોર દેવું છે એ જ દેવું છે. જેમ કે પર્યાય નું ક્ષેત્ર કઈ છે, દ્રવ્યમાં વિકત્વ સાધવું છે, તેનાર ને દ્રવ્યમાં વિકત્વ સાધવાનું જોર વર્તે છે. તો કે એક અપેક્ષા એ પર્યાય નું ક્ષેત્ર એક પણ છે, ભિન્ન નથી પણ. એમનામાં તો બે વાત આવશે, પર્યાય ના ક્ષેત્ર ભિન્નની પણ આવશે અને અભિન્નની પણ આવશે. તો એ ખ્યાલમાં છે પણ ત્યાં એ વાત લેવા જાય તો ઓલું જે ક્ષેત્ર ભિન્ન છે એનું જોર ફૂટી જાય છે. એ તો દરેક વાતમાં એવું છે કે જ્યાં ભાવવાહી તીવ્રતા હોય, તીવ્ર ભાવનું વહન હોય, એવી એવો પ્રકાર હોય ત્યાં વસ્તુ સ્વરૂપનો સિદ્ધાંત ગૌણ કરવો પડે છે. ખરેખર વસ્તુના સ્વરૂપને છોડવાની વાત નથી ત્યાં, પણ જેમ કે ભાવવાહીપણે ભક્તિ કરે છે ત્યારે કેવી ભક્તિ કરે કે આપે અમને તાર્યા, નહીં તો અમે બુદ્ધિ મર્યા હોય આપે અમને. હવે એ વખતે એમ કે તમારું દ્રવ ભીન છે અને મારું દ્રવ ભીન છે, પર દબાવો ડૂબ ગઈ એ વાત ત્યાં ન હોય, પછી ભક્તિમાં એ વાત ન હોય તો ભક્તિ તૂટી જાય. જો એ સિદ્ધાંત ત્યાં લ્યો તો ભક્તિ તૂટી જાય. એમ જ્યાં તમે દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત લ્યો તો અધ્યાત્મ તૂટી જાય ત્યાં. એટલે જ્યાં અધ્યાત્મ ચાલતું હોય ત્યાં દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત ગૌણ રાખવો. દ્રવ્યાનુયોગ તો વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે, એને પણ ક્યાં ગૌણ રાખવો? એ જ્ઞાની ગુરુ વગેરે કોણ સમજાવે? સત્પુરુષ વગેરે સમજાવે પણ? એવી વાત છે. માટે સત્પુરુષ
તમે
અપેક્ષા ની વાત કરો પણ આ વસ્તુ ઢીલી નહીં પડે અમારે. સ્વરૂપ છે એમ જ રહેવાનું, ધ્રુવ તો ધ્રુવ જ રહેવાનું છે. પર્યાય અપેક્ષા એ અધ્રુવપણું પણ છે, પછી ધ્રુવપણું છે અહીંયા નથી, એ ઢીલું પડે એમ. રાગ છે ઔર શરીર સે ભિન્નતા નહીં હો સકતી હૈ, ભલે હી ભિન્ન હૈ ભિન્ન હૈ એસા કહે એ તો નાસ્તિ થઈ ગઈ, ભિન્ન છે એ તો અસ્થિ વગેરે નાસ્તિ નહીં થાય, ને એક સાથે જ થાય. અહીંયા અસ્થિ કરે તો અહીંયા નાસ્તિ થાય, અહીંયા નાસ્તિ કરે તો અહીંયા અસ્થિ અરહર થાય. લેકિન અપને દ્રવ્યમાં એકત્વ હોતે હિ સહજ ભિન્નતા હો જાતી હૈ. અપને દ્રવ્યમાં એકત્વ હોતે હિ સહજ ભિન્નતા
હો જાતી
હો જાતી હૈ. વિકલ્પ ઉઠાના નહીં પડતા, હું ભિન્ન છું નો વિકલ્પ ઉઠાવવો નથી પડતો. સહજ ભિન્નતા રહેતી હૈ, ભાવમાં નિર્વિકલ્પણે ભિન્નતા રહી જાય છે. એ તો પણ અહીંયા અનુભવ છે. એક સ્વજન બેઠો હોય ને એક અજયનો માણસ બેઠો હોય, બે માણસ હારે દેખાય બાજુ બાજુ બેઠા હોય, તો વિકલ્પ કરવો પડે છે કે આ પરજન છે ને આ સ્વજન છે. સ્વજન સ્વજનપણે દેખાય છે નિર્વિકલ્પણે, અને પરજન સ્વપરનો ભેદ પાડે. જ્યાં સ્વપણું કર્યું છે ત્યાં પરનો ભેદ પીડ્યા વગર રે નહી જ્ઞાન. વિકલ્પ ખબર ન પડે. એક જગ્યાએ સોમાં સોપણું થયું એટલે પરમાં સોપણું થાય જ નહીં. અત્યારે રાગમાં સોપણાનો અનુભવ થાય છે તો જ્ઞાનમાં થાય છે તો કેમ નથી? તો સહેજ જ થાય ને, સહેજ જ છે ને, તે અસહજ છે. કૃતજ્ઞતા કરવી પડે છે કે રાગમાં હું પણ કરું, રાગમાં હું પણ કરું, જ્ઞાનમાં હું પણ નથી થતું એટલે જ્ઞાન પર થઈ ગયું કે નહીં. બસ સમજ્યા, બેઠક બદલાવી, પ્લેટફોર્મ ફરી ગયું, પોતે આ જ્ઞાનના પ્લેટફોર્મ ઉપર ઉભો રહ્યો. રાગ પર એ બે ચીજ એવી છે કે વિકટ પર્યાયમાં રાગ ને જ્ઞાન હોવા છતાં એકમાં જ સ્વપણ થઈ શકે, બે માં ન થઈ શકે. જો રાગમાં કર તો જ્ઞાનમાં ન થાય, ને જ્ઞાનમાં થાય તો રાગમાં કરવું હોય તો ન થાય. એમ અત્યારે રાગમાં હું પણ થઈ રહ્યું છે તો જ્ઞાનમાં કરવું છે તો ન થાય થાય છે. એમ એવું એવું જ છે આમાં કે જ્ઞાનમાં હું પણ થયું એટલે રાગમાં કરવું હોય તો ન થાય. એમ કેટલું સરસ છે પ્રેક્ટિસ આવી ગઈ. પ્રેક્ટિસ વિકલ્પ ઉઠાના નહીં પડતા. શું કે છે? સહજ અપને દ્રવ્યમાં એકત્વ હોતે હિ સહજ ભિન્નતા હો જાતી હૈ. વિકલ્પ ઉઠાના નહીં પડતા, સહેજી ભિન્નતા રહેતી હૈ. એમ તો પ્રયોગ ચાલે જ છે, શું તો ચાલે? આમ તો પ્રયોગ પ્રયોગે છે ને, એટલે બધી અંદરથી જ ખબર પડે. ઉલટા પ્રયોગ છે, ચિંતા પ્રયોગ છે, પોતાને જ ખબર પડે. પૂછવું ન પડે, એ પ્રયોગના વિશે વિશેષતા છે કે પોતે પોતાનો ગુરુ થઈ જાય છે. ગુણિકા બહુમાન કર માટે નહીં અભિપ્રાય તો દુસરે કા બહુમાન કરને કા હોય નહીં આવે બીજી વાત રાગ મનુષ્ય ને આવશે આવશે અને મુનિને પણ આવશે પણ અભિપ્રાય તો મુમુક્ષુતામાં નહીં હોવો જોઈએ જ્ઞાનીને તો હોય નહીં મુનિને તો અભિપ્રાયની જે વાત છે એ શ્રદ્ધા સાથે અભિપ્રાયનો વિષય શ્રદ્ધા સાથે અવિનાશ આવી રહ્યો છે જેના અભિપ્રાયમાં ઉલટાપણું છે એની શ્રદ્ધા ઉલટી જ હોય જેની શ્રદ્ધા ઉલટી હોય એનો અભિપ્રાય ઉલટો હોય શ્રદ્ધાથી ન સમજે એને અભિપ્રાય સમજાવે કેમ કે અભિપ્રાય જ્ઞાનનો પર્યાય છે શ્રદ્ધા સક્ષમ છે તો શ્રદ્ધાથી ન સમજે તો એને અભિપ્રાયથી સમજાવે છે કેમ કે દિગુણિકા બહુમાન કરના કે નહીં પ્રશ્ન તો એક જનરલ આવ્યો છે એમને તો શ્રદ્ધા પ્રધાન જવાબ દેવો છે એટલે અભિપ્રાયથી વાત કરે છે શ્રદ્ધા પ્રધાનતાની વાત અભિપ્રાયથી કરે છે વ્યવહાર પ્રધાનતાથી નથી કરતા વ્યવહારે તો અધિક ગુણીનું સન્માન બહુમાન કરવું જોઈએ એમ આવે એ વ્યવહાર બરાબર યોગ્ય વ્યવહાર છે અધિક ગુણીનું બહુમાન ન કરે તો એ વ્યવહાર ઊણો વ્યવહાર એમનો એમને ઉત્તર આપ્યો છે શ્રદ્ધા પ્રધાનતા શ્રદ્ધાની અંદર તો એકલો પોતાનો શુદ્ધાત્મા જ શ્રદ્ધેય છે શ્રદ્ધેય એટલે શ્રદ્ધા કરવાને યોગ્ય શ્રદ્ધા કરવાને યોગ્ય તો એક પોતાનો શુદ્ધાત્મા છે જો શ્રદ્ધા કરવાને યોગ્ય પોતાનો શુદ્ધાત્મા હોય તો અભિપ્રાયમાં એક શુદ્ધાત્મા સિવાય કોઈનું બહુમાન કરવાનો પ્રશ્ન ઉભો રહેતો નથી ખલાસ મુદ્રામાં તકલીફ પડેલી છે બે જ્ઞાનીના વચન વિરોધ લાગે એવું નથી તો અભિપ્રાયની મુખ્યતાથી એટલે શ્રદ્ધાની મુખ્યતાથી ઉત્તર આપેલો અભિપ્રાય તો દુસરે કા બહુમાન કરને કા હોઈને ઓર ખીચાવ કે કારણ એટલે આકર્ષણને કારણ બહુમાન આ જાય તો ઉસે દીનતા માન્ય કહીએ એ પોતાનો એટલો રાગ છે રાગ છે એટલી દીનતા છે ઉસકા ભી ખેદ હોના જેટલો રાગ આવે એનો ખેદ કરવો ઈશ્વરથી બહુમાન કરવું અને એનો ખેદ કરવો ધર્મેન્દ્રનો દાખલો લીધો છે ધર્મેન્દ્ર છે એ તીર્થંકર ભગવાનના જન્મ વખતે જન્મ કલ્યાણ વખતે પગે ઘૂઘરા બાંધીને નાચે છે અને જયારે એ નાચે છે ત્યારે એનો હર્ષ ભાવ એનો ઉમંગ હર્ષનો ઉમંગ બધો એની મન વચન કાયામાં દેખાય છે સ્તુતિ કરે ગીત ગાય અને નાચતા નાચતા બધું ગીત ગાય મન વચન કાયાની પ્રવૃત્તિમાં એને હોંસ દેખાય અંદરમાં એને ખેદ વર્તે છે અંદરમાં એને ભેદ વર્તે છે ત્યારે મારા સ્વરૂપમાં મારે સમાઈ જવાનું છે એ સમાતું સમાવાતું નથી એટલે આ બધા પરિણામ બહાર જાય છે કોની સાથે મેળવે એને તો અંદર પરિણતિ છે એટલે મેળવીને ખેદ છે એમ કે બાકી કોણ મેળવે અંદર પરિણતિ વગર એમ
ત્યાં આવે છે ચતુર્થ પ્રત્યે સર્વાર્થ પણ બુદ્ધિ રાખવી
હા
અમે વગર અભિપ્રાય થોડી ગયો સરવાર
એમાં અભિપ્રાય તો બીજો છે સરવાર પણ બુદ્ધિમાં એ મારા ઉપકારી છે મને માર્ગ બતાવનારા છે માથે બાહ્ય પદાર્થ પર મારું સર્વસ્વ પણ છોડી અને સર્વસ્વ હું એમને અર્પણ કરું એમ એટલી વાત પણ એ મર્યાદિત વાત છે. સ્વરૂપ ની મુખ્યતા આગળ એની મુખ્યતા નથી. સત્પુરુષ પણ શંકરદેવ ને સામે બેઠો હોય સમર્પણમાં તો પછી નિર્વિકલ્પ ધ્યાન ન કરે. નિર્વિકલ્પ ધ્યાન કરે ધ્યાન કરે ત્યારે ભગવાન ગૌણ થઈ ગયા કે ગયો છે સાંભળવા. સાંભળવા ગયો ને સાંભળતા સાંભળતા બંધ કરી દે છે સાંભળવાનું. જે જ્ઞાની પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિ છે એ જ્ઞાની પણ એમ કહે છે જો ભાઈ હું તો નિષ્પ્રસ છું, મારે કઈ તારી પાસેથી જોતું નથી, તારી ભક્તિની મને અપેક્ષા નથી, તારા બહુમાનની પણ મને અપેક્ષા નથી. હું પણ એમ ઈચ્છું છું કે હું જેમ સ્વરૂપને આરાધું છું એમ તું પણ સ્વરૂપને આરાધન. આરાધનનો આ રસ્તો છે. મારા રસ્તે આયલો જાઉં છું ને આંગળી ચિંતો જાઉં છું. આંગળી ચિંતાનું પુણ્ય છે અને બીજું કાંઈ નથી. પછી કાંઈ લેવા દેવા એ પુણ્યની પણ અપેક્ષા નથી. સ્વરૂપમાં નહીં જવા માટે એવી વાત નથી. સ્વરૂપમાં જતા અટકવું પડે એ અટકવા માટે એવી વાત નથી. જ્યાં જે મર્યાદા હોય એ લેવી જોઈએ. એક વખત એ બધી વાતો જરા છે જે પરસ્પર વિરુદ્ધ દેખાતી એ કેટલાક દ્રષ્ટાંતે સમજી લેવી જોઈએ. જ્યાં જે કહેવા માંગે છે ત્યાં એટલી જ મર્યાદામાં એ વાતને કહેવા ધારેલી વાતને સમજવી છે. ત્યાં બીજી વાતને વચ્ચે જો પોતે વર્ણમાં લાવે લક્ષ્યમાં લક્ષ્ય ઉપર લઈ લે તો ઓલો જે કહેવાની વાત છે એ વાતમાં વિરોધ ભાસે અને એ વિરોધ ભાસવાનું કારણ શું કે જીવના સમજણની અસરળતા થયેલી હતી. અસરળતા અસરળતાનો મુદ્દો જેમ કે એમ કીધું 50મી ગાથા નિયમસારમાં કે ક્ષાયિક પર્યાય પણ પરદ્રવ પરભાવને હે છે તો કે અહીંયા બંધારણ તૂટી જાય છે. ક્ષાયિક પર્યાય તો વસ્તુનો અંગ છે, પર્યાય અંગ છે, શુદ્ધ પર્યાય છે. વસ્તુના બંધારણના ટુકડા થઈ જશે, પર્યાયમાં ટુકડો થઈ જશે, એ અસરળતાનો કુતર્ક છે. ત્યાં ત્રિકાળી સ્વરૂપની ભાવના પરમ પારિણામિક ભાવની ભાવના ભાવવી છે અને એ ભાવનાને ઉપાડી છે કુંકુંડાચાર્ય દેવે મૂળ ગાથામાં. તો એ ભાવનામાં તું સાથ દે, એ ભાવનાને તોડ નહીં છે. બંધારણ તોડવાનો ભાવ છે એમાં ભાવના તૂટી જશે અને ભાવના તૂટતા બંધારણ નહીં તૂટે. કેમ કે એ જ્ઞાનમાં ગૌણ પણ એક બાજુ રહી ગયું છે, ખબર નથી એવું નથી. એમ નહીં કહી શકાય કે ત્યાં ટીકાકાર આચાર્ય પદ્મ પરમ બંધારી દેવને અને કુમકુંદ આચાર્યને બંધારણનું જ્ઞાન નહોતું, એ તો કહેવાની કોઈ હિંમત ન કરી શકે. એટલે એ અસરળતા છે. સરળ થઈને જે રીતે આત્મહિત થાય એ રીતે એને કોઈ પણ વચન માટે આત્મહિત સૂજવું જોઈએ, એનું નામ સરળતા. જ્ઞાની પુરુષના કે શાસ્ત્રના કોઈ પણ વચનથી આત્મહિત કેવી રીતે સધાય છે અને કેવી રીતે આત્મસિહિત સાધવા માટે આ વાત કેવી રીતે કરી છે એ સરળ પરિણામી જીવને સમજાય છે. જે સરળ પરિણામી જીવ નથી એને નથી સમજાતું. એને વચમાં બીજો કુતર્ક આવે છે તો પછી આનું શું આમ કીધું એને શું તો પછી આમ કીધું એને શું. ભાઈ બધી જુદા જુદા સ્ટેજની વાત છે. જુદી જુદી યોગ્યતાવાળાને જુદી જુદી રીતે ઉપદેશ આપ્યો છે. ત્યાં એટલી જ મર્યાદા લેવી, એટલી વધારે મર્યાદા લેવી
નહીં. વિવેક અને અભિપ્રાયમાં શું છે? વિવેક અને અભિપ્રાયમાં શું છે? વિવેક અને અભિપ્રાય,
વિવેક અને અભિપ્રાય. વિવેક પ્રાસંગિક છે અને અભિપ્રાય કાયમી છે. અભિપ્રાય છે એ તો ધ્રુવ કાયમી છે, સિદ્ધાંતિક છે. જયારે વિવેક છે એ તો પ્રાસંગિક છે, એ પ્રસંગ પૂરતી વાત છે. જ્ઞાનીનો વિવેક કરવો પણ આત્માનો વિવેક કરવો એ છોડીને વિવેક કરવાની વાત છે કે નહીં?
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય.